તારીખ 21/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 990 અને 991 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 591 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
જ્ઞાનીને તો પોતાના સ્વભાવમાં તન્મય ભાવે પ્રત્યક્ષ આરાધન વર્તે છે, તેથી તેને સ્વભાવ ઉપાધિ છે અને રાગાદી એ નાશ પામતા હોવાથી ગયા છે. એ રીતે સમસ્ત પ્રકારના વિકલ્પનો અભાવ થાય એવો પુરુષાર્થ ધર્મી જીવને મોક્ષ માર્ગી જીવને વર્તે છે. જ્યારે અજ્ઞાનીને વિકલ્પનો નાશ કરવાનો ઉદ્યોગ નથી, બીજી નથી કે અજ્ઞાની જીવને અનેક પ્રકારના વિકલ્પ થાય એમાં આવો વિકલ્પ પણ કરે કે સ્વભાવ ઉપાધિ છે અને વિભાવ ધ્યેય છે એવો વિકલ્પ કરે, પણ એવો વિકલ્પ કાર્યકારી નથી. એટલે એવો વિકલ્પ કાર્યકારી નથી એવું સમજાયું ક્યારે, કે એ વિકલ્પનો નાશનો ઉદ્યમ પ્રવર્તે ત્યારે. જેને વિકલ્પમાં રસ છે તેને રાગમાં રસ છે, તેને વિભાવમાં રસ છે, તેને તેના નાશનો ઉદ્યમ કેવી રીતે થાય? જેને જેમાં હોશ હોય, ઉત્સાહ હોય, તેને તેના નાશનો ઉદ્યમ થતો નથી. તો કહ્યું કે અજ્ઞાનને વિકલ્પનો નાશ કરવાનો ઉદ્યમ નથી. વિકારની વિમુખતા અને સ્વભાવ સન્મુખતા અજ્ઞાની કરતો નથી. એ વિકલ્પ કરવાનો ઉદ્યમ કરે છે એટલે વિકારની સન્મુખતા એને રહ્યા કરે છે, વિકારની વિમુખતા એને થતી નથી. શું કહેવું? અજ્ઞાનપણામાં, અજ્ઞાનપણું એટલે શું? કે આત્મા જે પરમ તત્વ છે, પરમાત્મ તત્વ છે, એવું પોતાના નિજ સ્વરૂપનું અજ્ઞાન તે અજ્ઞાન, અજ્ઞાન તે અજ્ઞાન, એવી સ્વાનુભૂતિના અભાવમાં જેને પોતાનું મૂળ સ્વરૂપનું જ્ઞાન નથી, રાગના વિકારના વિકલ્પના નાશનો ઉદ્યમ કરતો નથી, પુરુષાર્થ કરતો નથી. અજ્ઞાનમાં ક્યાંથી અથવા કોઈ શાસ્ત્ર થી જાણપણું કરે છે તો અંદરમાં કેમ એ રીતે કાર્ય થવું કરવું એને ખબર સૂજ નથી. શાસ્ત્રથી એટલે હદે જાણવા સુધી આવી શકે છે સત્શાસ્ત્રથી, કે સમસ્ત પ્રકારનો વિકાર ટાળવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે અને શુદ્ધ પવિત્ર પરિણામ થવા યોગ્ય છે, રહેવા યોગ્ય છે. તો પણ એ અંદરમાં કેવી રીતે એવા કાર્યનું થવું જોઈએ, કેવી રીતે એવું કાર્ય વજે થાય એ વિષય તો જુદો રહે છે. બરોબર. એટલે એ કેવી રીતે થવું એની ખબર નથી, એટલે એને ખબર નથી એમ કહેવામાં આવે છે. કે એને ખબર નથી કે સ્વભાવ ઉપાદી છે અને રાગાદી હે છે, વિકાર હે છે, વિભાવ હે છે, સ્વભાવ અને વિભાવ પ્રતિપક્ષ છે, એની એને ખબર નથી એમ કહેવાય છે. અને તેથી તે પ્રકારનો ઉદ્યમ તેને નથી, પુરુષાર્થ નથી. તે પ્રકારના ઉદ્યમમાં અહીંયા દિશાસૂચક ઉદ્યમ લીધો છે કે વિકારની વિમુખતા. ત્રીજી નીતિ, વિકારની વિમુખતા અને સ્વભાવ સન્મુખતા, આમ દિશા લીધી છે. જે આત્માની દશામાં વિકાર થઈ રહ્યો છે એનાથી વિમુખ થવું, પોતે એનાથી વિમુખ થાય, એની ઉપેક્ષા કરે અને ઉપયોગને, જ્ઞાનને, ઉપયોગને, સ્વભાવને સન્મુખ કરે, ત્યારે બહિર્મુખ દશા પલટે છે, બહિર્મુખતા મટે છે અને અંતર્મુખતા થાય છે. કેમ કે સ્વભાવ અંતઃતત્વ સ્વરૂપ હોવાથી અંતર્મુખ થયા વિના જણાતો નથી, અથવા અવલંબન એનું આવતું નથી. જેમ કૂવાના તળમાં રહેલું પાણી કૂવામાં ડોકિયું કર્યા વિના ન જણાય, મારતે ઘોડે ચાલ્યો જાય, એને કૂવામાંના તળમાં રહેલા પાણીની કેમ ખબર પડે? તો એ તૃષા લાગી હોય તો પણ એ પાણી એને જ્યાં જોયું નથી ત્યાં એને એ પાણી મેળવવું, એનો ઉદ્યમને પુરુષાર્થ ક્યાંથી થાય? એમ જે વિકલ્પના ઘોડા ઉપર સવાર છે, અનેક પ્રકારના જેને વિકલ્પો આવે છે અને એ વિકલ્પમાં જે રચોપીચો છે, એ વિકલ્પમાં જેની હોશ અને ઉત્સાહ છે ને એ જ કરવાનો જેનો ઉદ્યમ છે, એને બહિર્મુખતા છૂટીને અંતર્મુક્ત પરિણામ થતા નથી. અને તેથી એ પ્રકારનો ઉદ્યમ અજ્ઞાન દશામાં મળતો નથી, એવો ઉદ્યમ અજ્ઞાની થતો નથી. બહુ બહુ તો એ કષાયને તીવ્રમાંથી મંદ કરે છે, અને મંદ થયો હોય તો અતિ મંદ કરવાના પ્રયત્નમાં લાગે છે, પણ તે કષાયની પ્રવૃત્તિમાં જ લાગેલો રહે છે, નિષ્કષાયની પ્રવૃત્તિમાં લાગેલો રહેતો નથી. બે પ્રકારના પુરુષાર્થમાં આખી જાતિ ભેદ છે. કષાયની મંદતાનો પ્રયત્ન થાય, કેમ કે પુરુષાર્થ ગુણ તો વિરી ગુણ તો પરિણમે છે આત્માને. કષાય તીવ્રમાંથી મંદ થાય, મંદમાંથી મંદતર થાય, મંદતમ થાય, તો પણ એ પ્રકારનો પુરુષાર્થ, એ બહિર્મુખ પરિણામે વર્તતો પુરુષાર્થ, એની જાતિ અને અંતર્મુખ સ્વભાવના અવલંબને થતો પુરુષાર્થ, એની જાતિ તદ્દન જુદી જુદી છે. બે જાત જુદી છે સાવ. એટલે એવી જાતિનો પુરુષાર્થ અજ્ઞાની કરતો નથી એમ કેમ? કોઈને કોઈ પ્રકારે કષાયનો પુરુષાર્થ કરે છે, પણ એવી જાતિનો પુરુષાર્થ કરતો નથી કે કષાયથી વિમુખ થઈને, વિભાવથી વિમુખ થઈને, અંતર્મુખ થઈને સ્વભાવના અવલંબનનો પ્રયત્ન થાય. એવો પ્રયત્ન અભ્યાસ એ સિદ્ધિનું કારણ છે, એ મોક્ષનું કારણ છે. સિદ્ધિનું કારણ છે એટલે મોક્ષનું કારણ છે. બહારની રિદ્ધિ સિદ્ધિની વાત નથી.
અંદરનો અભ્યાસ કેમ કરવો?
ભાવથી તો વિમુખ થઈને તેથી આગળ ચાલીને જ્ઞાન વિશેષ એવું જે જ્ઞાકાર જ્ઞાન તેના તેને પૂરતી પણ વિમુખ થઈને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો એ સામાન્ય જ્ઞાન તો બધાને છે. સામાન્ય જ્ઞાન કોઈને નથી એવું એવું જોઈને તો એમ કહેવામાં આવે છે કે જ્ઞાનને વિભાવ નથી, જ્ઞાનથી બંધ નથી, જ્ઞાન સ્વભાવે ખુલ્લું છે એમ કહેવામાં આવે છે. સૂક્ષ્મતાએ વિચારીએ તો જેટલું જ્ઞેય પરિવર્તન પણ છે એટલો દોષ છે, પણ તેમાં કશાય નથી થતો, એ અસ્થિરતાનો દોષ છે, પરસંમુક્તાનો દોષ છે, પરની તન્મયતા જ્ઞાનમાં ભાસે છે એ દોષ છે. છતાં પણ જે રાગાદી કષાય થાય છે એવા પ્રકારનો વિભાવ ક્યાં થતો નથી, તેથી તે દોષને તો અજ્ઞાની જોઈ શકતો નથી, ઓળખી શકતો નથી. તેથી એને એમ કહે છે કે જ્ઞાન છે એ જ્ઞાનમાં સ્વભાવ ખુલ્લો છે, જ્ઞાનમાં સ્વભાવ વ્યક્ત છે. તારા નિરાકાર જ્ઞાનને ગૌણ કરીને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરતા તને પ્રગટપણે જ્ઞાનનો અનુભવ થશે. ત્યાં પ્રગટપણે જ્ઞાનની અનુભૂતિ તેને આત્માની અનુભૂતિ કહેવામાં આવે છે. કળશ ક્યાં લીધો છે? જ્ઞાનાનુભૂતિ કે આત્માનુભૂતિ? અને આત્માનુભૂતિ તે જ્ઞાનાનુભૂતિ વિશે ક્યાં લીધો? સમય સાથે પંદરગા તેથી વાસ્તવિકપણે તો રાગાદી પરિણામ ધ્યેય છે એવું શ્રદ્ધાન અજ્ઞાનીને સંભવતું નથી. તેથી વાસ્તવિક શ્રદ્ધાન જેને કહીએ કે સમસ્ત પ્રકારના રાગાદી પરિણામ જે વિકારી ભાવ છે તે ધ્યેય છે, નાશ કરવા યોગ્ય છે એવી શ્રદ્ધા ખરેખર વાસ્તવિકપણે અજ્ઞાનીને હોઈ શકે નહીં. એ કોઈને કોઈ પ્રકારે કોઈને કોઈ કષાય કણમાં વિકારમાં એની ઉપાદેયતા એને સિદ્ધાંતમાં આવી જાય છે. આ તો કરવું જોઈએ, આ કરવા જેવું છે ને, આ તો કરવું જ જોઈએ, એટલે એના નાશનો ઉદ્યમ એને નથી.
ગમે છે એટલે ત્યાં
હા, એને વિકલ્પમાં સાતાની મીઠાશ છે એવી થાય છે. કષાયની મંદતા થાય ત્યારે સાતા પ્રકૃતિનું પણ વેદન થાય, એટલે એને બાહ્ય સાતામાં રોકાવું થાય છે. અને કષાયના અભાવ સ્વભાવે રહેલું જે આત્મ સ્વરૂપ એ પોતાનું સ્વરૂપ આવું છે એમ એને અવભાસ્યું નથી, તેથી એનું એને અંતર આકર્ષણ પણ નથી, તેથી તે આકર્ષિત થઈને ત્યાં જવાનો ઉદ્યમ કરતો નથી, થતો નથી. એ દિશામાં અંધારું છે એને. આત્મા કેવો? કષાયના અભાવ સ્વરૂપે અવકષાય સ્વરૂપી આત્મા કેવો એ વિષયમાં એને અંધારું છે, એટલે એનું આકર્ષણ એને નથી. એ વિષયમાં અંધારું હોવાથી એનું આકર્ષણ એને એટલે એની સન્મુખ થવાનો એને પ્રયાસ નથી. અને અનાદિનો વિકલ્પ એને રૂચ્યો છે, રાગ તો રૂચ્યો છે, એ રૂચિ એને સ્વભાવની રૂચિવશ એ રૂચિ એને મટાડી નથી. એ રૂચિ અનાદિની જીવની છે, વગર પ્રયત્ને જાણે એ રૂચિ તો કામ કરે જ છે. પ્રયત્ન છે એનો, પણ એને કરતા બુદ્ધિએ ત્યાં પ્રયત્ન કરવો પડતો નથી કે હું રાગની રૂચિ કરું. એવી સહજ થઈ ગયેલી એ પરિણતિ છે. એટલે એનો ઉદ્યમ એને ચાલે છે અને સ્વભાવનો ઉદ્યમ એને થતો નથી. રુચિ પલટાવી હોય તો ગુણ નિધાન આત્માને સમજણ કરવી, એનો નિર્ણય કરવો, પોતે એવા સ્વરૂપે છે એમ નિર્ણય કરવો. સ્વરૂપ નિશ્ચય થયા વિના રુચિ કઈ રીતે બદલશે? કેમ કે રાગની રુચિ તે અવગુણની રુચિ છે અને દોષની રુચિ છે, અને સ્વભાવમાં ગુણ ભરેલા હોવાથી એ ગુણની રુચિ છે. સ્વભાવની રુચિ છે એ ગુણની રુચિ છે. આત્મા આત્મ સ્વરૂપમાં રહેલા ગુણોનું જ્ઞાન થાય તો ગુણની રુચિ પ્રત્યે ગુણનું જ્ઞાન થાય એટલે અહીંયા આજે સમજણ થાય, નિશ્ચય થાય કે આવું સ્વરૂપ છે ગુણનું, તો એને એની રુચિ થાય. અથવા બહુ ટૂંકું લેવું હોય તો એમ લઈ શકાય કે દોષ અને નિર્દોષતા, પવિત્રતા, એમાં દોષની રુચિ ન જોઈએ અને પવિત્રતાની રુચિ જોઈએ. પરિપૂર્ણ પવિત્રતા એની રુચિ છે એ એને આત્માની રુચિ છે, કેમ કે સ્વભાવ પવિત્ર છે આત્મા, પરમાત્મ પદ સ્વરૂપ છે આત્મા. તેથી એની રુચિ તે આત્માની રુચિ છે. એ રુચિ જેની થઈ એનો ઉપયોગ, એના જ્ઞાનનો વેપાર સ્વરૂપસ્થ થશે. રુચિ નહીં હોય એનો કદી ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એ પ્રસંગ આવતો નથી. તેથી અજ્ઞાનીને રાગાદી પરિણામ એ છે એવું શ્રદ્ધાન સંભવતું નથી. હવે થોડા સૂત્રો કહે છે કે આત્મા ઉપાધિ છે, સંવર નિર્જરા કથંચિત ઉપાધિ છે, અને પુણ્ય પાપ આશ્રવ બંધ સર્વથા એ છે. સર્વથા શબ્દ નથી લીધો, આત્મા ઉપાધિ છે એટલે આત્મા સર્વથા ઉપાધિ છે, ત્યાં પણ એમ કહ્યું. સંવર નિર્જરા કથંચિત ઉપાધિ છે, સંપ્રદાયમાં અને વાડામાં એ ચીજ નથી. સંવર નિર્જરા કથંચિત ઉપાધિ છે, ગુરુદેવે ખોલ્યો છે વિષય. શુદ્ધ આત્મા શુદ્ધ સ્વભાવ સર્વથા ઉપાધિ છે, સંવર અને નિર્જરા કથંચિત ઉપાધિ છે. સર્વથા શબ્દ એટલે લીધો કે આ કથંચિત છે ને આ સર્વથા છે, અને પુણ્ય પાપ આશ્રવ હે છે, બંધ હે છે, એ સર્વથા હે છે. એવા ભાન વિના સમ્યક દર્શન હોય શકે નહીં. શું કહે છે? આ જ્ઞાનપૂર્વકનું ભાન છે, તો નવ તત્વોનું તત્વોનું જ્ઞાનપૂર્વકનું ભાન છે કે શુદ્ધ આત્મા પવિત્ર સ્વરૂપે રહેલું પરમપદ છે, એ સર્વથા ઉપાધિ છે. નિજપદ હોવાથી એ સર્વથા ઉપાધિ છે. કોઈ પણ અપેક્ષાએ ને કોઈ પણ ન્યાયે તેનું ધ્યેય પણ નથી એમ કહેવું છે. તે સર્વથા ઉપાધિ છે, સર્વકાળે ઉપાધિ છે, સર્વ ક્ષેત્રે ઉપાધિ છે, સર્વ ભાવે કરીને ઉપાધિ છે. દ્રવ્ય તો પોતે જ છે, એટલે એમ કીધું કે સર્વ ભાવે તે જ ઉપાધિ છે, સર્વકાળે તે જ ઉપાધિ છે, અને સર્વ ક્ષેત્રે શુદ્ધાત્મ સ્વરૂપ પરમાત્મ સ્વરૂપ જ ઉપાધિ છે. સંવર નિર્જરા કથંચિત ઉપાધિ છે એમ કહ્યું રાજમલજી. એમ કીધું કે ભેદ જ્ઞાન કથંચિત ઉપાધિ છે. કથંચિત ઉપાધિ એટલે કે એ કોઈ છેલ્લો આદર્શનો વિષય નથી. સંવર અને નિર્જરા અપૂર્ણ શુદ્ધિ રૂપે હોવાથી અપૂર્ણતા સર્વથા ઉપાદેય ન હોઈ શકે, પણ શુદ્ધિ રૂપે હોવાથી ઉપાદેય છે, પણ એની અપૂર્ણતા છે તે ઉપાદેય નથી. સંવર અને નિર્જરા અપૂર્ણ શુદ્ધિ છે. અશુદ્ધતાનું પડખું એ છે, પણ સંવર નિદ્રામાં તો શુદ્ધિ અને શુદ્ધિની વૃદ્ધિ થઈ તો એ ઉપાદેય છે કે એ મોક્ષ માર્ગ પર્યંત ઉપાદેય છે. મોક્ષ માર્ગમાં રહ્યો ત્યાં સુધી ઉપાદેય છે, મોક્ષમાં એ ઉપાદેય નથી. કેમ કે જો એ સર્વથા ઉપાદેય લઈએ, સંવર અને નિર્જરાને સર્વથા ઉપાદેય લઈએ, તરફી લઈએ, તો અપૂર્ણપણે રહેવું એમ સર્વથા થઈ ગયું. તો અપૂર્ણપણે રહેવું એ સર્વથા ઠીક છે કે નથી? માટે એ કથનચિત ઉપાદેય છે. જો એની ઉપાદેયતા ન આવે તો પૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષની ઉપાદેયતા પણ હોઈ શકે નહીં કે થઈ શકે. તેથી તે કથનચિત ઉપાદેય છે. સંવર નિર્જરા કથનચિત ઉપાદેય છે, એટલે કોઈ એક ન્યાય ઉપાદેય છે, સર્વથા નહીં. અને પુણ્ય પાપ આશ્રવ અને બંધ એ તમામ વિકારી પરિણામ હોવાથી, રાગાદી ભાવરૂપ તત્વો હોવાથી એ સર્વથા હે છે, મલિન ભાવ છે, દુઃખમય ભાવ છે. દુઃખ કિંચિત દુઃખ પણ ઉપાદેય નથી, ને કિંચિત મલિનતા પણ ઉપાદેય નથી, એટલે રાખવા યોગ્ય નથી. મળ થોડો પણ રહે તો રાખવા યોગ્ય છે, એ સિદ્ધાંત બહારનો વિષય છે. અઠ્યાવીસ મૂળ ગુણ મળ છે, મળ છે, રાગાદી ભાવ છે, એટલે મળ છે, એ પણ ઉપાદેય નથી. સંવર નિદ્રાને કથનચિત ઉપાદેય કર્યું તો આ તો બારમાં પુણ્ય તત્વમાં, આશ્રવ તત્વમાં અને બંધ તત્વમાં જાય છે. એ સંવર નિદ્રામાં લેવાય, પુણ્ય પાપ માને, પુણ્ય પાપ માને. કેમ કે તે બંને અશુદ્ધતાની જાતિ છે. શુદ્ધતાની જાતિ હોવાથી અને જે વિતરાગ સ્વરૂપી આત્મતત્વ, એનાથી રાગાદી વિરુદ્ધ જાતિ હોવાથી, દુઃખ તત્વ હોવાથી એની ઉપાદેયતા હોઈ શકે. એટલે જ્ઞાનીને મોક્ષ માર્ગમાં થાય છે તો પણ હે બુદ્ધિ એ પ્રવર્તે છે, ઉપાદી બુદ્ધિ એ નહીં. એમ છે, હે બુદ્ધિ એ પ્રવર્તે છે, ઉપાદેય બુદ્ધિ એ પ્રવર્તા નથી. સંવર નિદ્રા કથનચિત ઉપાદેય છે, એટલે વર્તમાનમાં આદરે છે સંવર ને નિદ્રા ને, પણ એટલા અહીંયા રોકાય જવું એમ પણ એને
નથી. બરાબર,
એમ વચ્ચેનું પગથિયું છે. ઘોડો ઊંધો પીડ્યો હોય અને સવળો કરવો હોય તો આડો થયા વિના સવળો ન થાય, પણ આડો તે આડો ને સવળો તે સવળો. આડો તે ઊંધો નથી ને આડો તે સવળો નથી. હાલત કઈ છે? આડો તે ઊંધો છે કે નહીં? ઊંધો માંથી ફેર થયો છે, પણ એ હજી સવળો નથી. એમ વચ્ચેની જે હાલત છે એ અનિવાર્યપણે આવ્યા વિના રહેતી નથી. એમ પરિપૂર્ણ વિતરાગ દશા ઉત્પન્ન થઈ યથાખ્યાત ચારિત્ર થયું. બારમા ગુણ સ્થાને વિતરાગ દશા તો બારમા એ થઈ છે, પણ ત્યાં હજી જ્ઞાનાવરણીનો ઉદય વર્તે છે, ઘાતીનો. એટલે ત્યાં જ્ઞાન, કેવળ જ્ઞાનપણાને પ્રાપ્ત થયું નથી. ત્રણ કાળ ત્રણ લોકનું એક સમયમાં જે જ્ઞાન થાય પરમાત્મ દશામાં, એ બારમા ગુણ સ્થાને નથી. એટલે ત્યાં આવરણ વર્તે છે જ્ઞાનને, એટલે એ અપૂર્ણતા છે ત્યાં. ચારિત્ર શુદ્ધ પહેલા થવા છતાં જ્ઞાન હજી શુદ્ધ પરિપૂર્ણ નથી થયું. ગુણ નો સ્વભાવ એ પ્રકારે છે. નીચે બીજી વાત છે, નીચે શ્રદ્ધા જ્ઞાન પૂર્વક ચારિત્ર થાય છે, અને મોક્ષ માર્ગ પૂરો થાય ત્યાં ચારિત્ર પહેલું પૂરું થાય છે, જ્ઞાન પછી પૂરું થાય. એવો ગુણ નો પ્રકૃતિ સ્વભાવ છે. દરેક ગુણ નો પોતપોતાની પ્રકૃતિ રૂપ સ્વભાવ છે. તેથી એક ગુણ બીજા ગુણ રૂપ નથી. શ્રદ્ધા ગુણ તે જ્ઞાન ગુણ રૂપ નથી, જ્ઞાન ગુણ તે ચારિત્ર ગુણ રૂપે નથી, ચારિત્ર ગુણ તે અસ્તિત્વ ગુણ રૂપે નથી, અસ્તિત્વ ગુણ તે આનંદ ગુણ રૂપે નથી, આનંદ તે પ્રભુત્વ રૂપે નથી, પ્રભુત્વ શક્તિ તે વિભુત્વ શક્તિ રૂપે નથી. એમ બધી શક્તિઓ ભિન્ન ભિન્ન છે. એમ કે દરેકના પ્રકૃતિ સ્વભાવ ભિન્ન ભિન્ન છે, છતાં એક જ આત્મતત્વની એ બધી શક્તિઓ છે, એક જ આત્મતત્વની શક્તિઓ છે. મોક્ષ તત્વ પછી ત્યાં હે ઉપાદે કઈ રહ્યું નહીં. મોક્ષ તત્વ તો ઉપાદે છે, પણ મોક્ષ થતા તો કઈ હે ઉપાદે રહ્યું નહીં. ઉપદેશ તો મોક્ષ નથી થયો ત્યાં સુધી છે. હે ઉપાદે નો વિવેક ક્યાં સુધી છે કે મોક્ષ નથી થયો ત્યાં સુધી, એ વાત નથી લીધી. અને આશ્રય અપેક્ષા એ ઉપાધિ નથી, એટલે કથન છે પ્રગટ કરવાની અપેક્ષા એ ઉપાધિ છે. એ આશ્રયભૂત તત્વ છે. એવા ભાન વિના સમ્યક દર્શન હોય શકે ને, સમ્યક દ્રષ્ટિને આવું તત્વનું યથાસ્થિત ભાન હોય છે. જીવ અજીવ આદિ સાતે તત્વોના શ્રદ્ધાનું પ્રયોજન એ છે. એ શ્રદ્ધાનું પ્રયોજન એ છે કે વિભાવથી વિમુખ થવું અને સ્વભાવની સન્મુખ થવું. એવા પ્રયોજનની સિદ્ધિ થાય ત્યારે નવ તત્વનું શ્રદ્ધાન થયું એમ કહેવામાં આવે છે. જો સ્વભાવ સન્મુખતા થઈ અને નિર્વિકાર સ્વભાવની પ્રાપ્તિ ન થાય અને વિકારનો અભાવ ન થાય તો એને સાચું શ્રદ્ધાન સમ્યક દર્શન થયું નથી. સાચું શ્રદ્ધાન એટલે સમ્યક દર્શન, સમ્યક દર્શન એટલે સાચું શ્રદ્ધાન, એનું પ્રયોજન છે. 990 ગુણ થયા, 991 સ્વ પરનું જાણવું તે ઉપાધિ નથી અને વિકારનું કારણ પણ નથી. સ્વ એટલે નિજ આત્મતત્વ, નિજ પરમાત્મ તત્વ સ્વપંચોતે પણ. સ્વનું જાણવું, સ્વ એટલે નિજ નિરુપાધિક તત્વ છે, એનું જાણવું થાય એમાં તો ઉપાધિનો પ્રશ્ન રહેતો, કેમ કે પોતે સ્વભાવે જ નિરુપાધિક તત્વ છે. આત્મા સ્વભાવે જેમ જ્ઞાન સ્વભાવી છે, વિતરાગ સ્વભાવી છે, એવો જ એ સ્વભાવે નિરુપાધિક સ્વભાવી છે.
ત્યારે
સર્વકાળે સ્વભાવથી તો
સર્વકાળે
આત્મા નિરુપાધિક તત્વ છે, એનું જાણવું થાય એમાં જ્ઞાન ને ઉપાધિ નથી. ન્યાયથી સમજાય એવો વિષય છે. પણ પરનું જાણવું તે ઉપાધિ નથી એમ કહે છે. પરનું જાણવું તો ઉપાધિ નથી, પણ પરનું જાણવું પણ ઉપાધિ નથી. સપર પ્રકાશ એનો સ્વભાવ છે ને, જેને સ્વભાવ સમજાતો નથી એને એવું ભૂલથી સમજાય છે, અથવા એવી કલ્પના થાય છે, અથવા એવું એને મિથ્યા આભાસ થાય છે કે પરનું જાણવું તે ઉપાધિ છે. એટલે એમ કહે કે જ્યાં સુધી તું પરને જાણીશ ત્યાં સુધી તને ઉપાધિ નહીં મટે જ્યાં સુધી તું પરને જાણીશ ત્યાં સુધી તને રાગ નહીં મટે, જ્યાં સુધી તું પરને જાણીશ ત્યાં સુધી તું આત્માને નહીં જાણી શક, એમ કે પણ એમ ખરેખર નથી. જો પરનું જાણવું ઉપાધિને લાવે, જો પરનું જાણવું અજ્ઞાનને લાવે, જો પરનું જાણવું મિથ્યાત્વને લાવે, તો કેવળ જ્ઞાનીને સૌથી મોટું અજ્ઞાન ને મિથ્યાત્વ ઉપાધિ થઈ જાય. એવું બનતો આ તત્વનો વિષય છે. જાડું જાડું ચાલે એવું નથી, પણ આ અમે પરને જાણીએ છીએ ઉપાધિ થાય છે. ન જાણ્યું હોત તો કઈ ઉપાધિ થાય? જાણ્યાનું ઝેર છે, માણસ શું બોલે છે, જાણ્યાનું ઝેર છે. જાણતા રાગ દ્વેષ થાય છે, માટે ન જાણ્યું તો તત્વ નથી. આત્માનું તત્વ એ સફર પ્રકાશ સ્વભાવ ઉપર 991 માં બહુ સરસ સ્પષ્ટીકરણ છે. સ્વપરનું સાથે જરૂર ઉપાધિ છે, અને ઈચ્છા થાય તે જરૂર ઉપાધિ છે. પરને જાણવામાં તન્મયતા અનુભવે ત્યારે જરૂર એને ઉપાધિ થાય, અને ઉપયોગ પર સ્વને છોડીને પરમને જાણવા પર સન્મુખ થાય ત્યારે પણ છદ્મસ્તને ઉપાધિ થઈ આવે છે. આ બધા પ્રકાર ઉપાધિના અનુભવના જોઈને કોઈ એમ કહે કે અમે અમારા અનુભવથી એમ કહીએ છીએ કે પરને જાણતા ઉપાધિ થાય છે, એ વાત ખોટી છે. બહુ ઝીણું કાયદું છે. કોઈ એમ કહે પણ અમારો અનુભવ કહે છે જ્યારે જ્યારે અમે પરને જાણીએ ત્યારે ઉપાધિ થાય છે. પરને જાણવાની રીત માફી છે, પરને જાણવાની તારી રીતમાં ફેર છે એની ઉપાધિ છે. પરને જાણવાથી ઉપાધિ નથી, બે વાત જુદી જુદી છે. પરને જાણવાથી ઉપાધિ હોય તો કેવળ જ્ઞાની ને સર્વથી અધિક સર્વ કેવળીઓને સર્વ સિદ્ધોને સર્વ પરમાત્માઓ ને ઉપાધિનો પાર ન લે, એ તો પ્રત્યક્ષપણે નથી છે. જાણવું એટલે શું છે? થાય છે કે જ્ઞાનમાં અન્ય પદાર્થો જ્ઞેયોનું જ્ઞાનમાં પ્રતિબિંબ પડે છે, એ તો જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞેયનું પ્રતિબિંબ જીલવું એ જ્ઞાનનો સ્વભાવ છે, અને એ સ્વભાવને જો કોઈ મિટાવવા જાય, સ્વભાવનો નાશ કરવાનું વિચારે, સ્વભાવનો નાશ કરવાનો શ્રદ્ધે, તો એ આત્માની આત્માના નાશની શ્રદ્ધા છે. સ્વ અસ્તિત્વનો નાશ ચિંતવે છે, સ્વ અસ્તિત્વનો નાશ શ્રદ્ધે છે, તેથી તેને નાસ્તિક અથવા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. આના ઉપર તો અમૃતચંદ્ર આચાર્ય દેવે 14 કળશ લીધા છે. સમયસાર પૂરું કર્યા પછી પરિશિષ્ટ લખ્યું. પરિશિષ્ટ લખ્યું એ પહેલા પરિશિષ્ટ લખવાનો ખુલાસો કર્યો કે આ શાસ્ત્રમાં ઘણી વાતો આવી જાય છે, મોટાભાગની વાતો આવી જાય છે, એવી કેટલીક બહુ મુદ્દાની વાતોને હું ફરીને કહેવા ધારું છું, અને કેટલીક નહીં કહેવાયેલી એવી વાતને પણ હું પરિશિષ્ટમાં હું કહેવા ધારું છું. કેમ કે ટીકા કરે ત્યાં તો પૂર્વાચાર્યના સૂત્રને અનુસરીને ટીકા કરે છે, એટલે વિષયાંતરમાં એટલા નથી જતા કે મર્યાદા બહાર જવું પડે, વિષયની મર્યાદા છોડીને જવું પડે. તો કેટલોક વિષય એમને કહેવાનું મન રહી ગયું છે. આખી ટીકા પૂરી કરતા પછી પણ એમનું મન એમ કહે છે કે હજી કઈક મારે કહેવું છે, મારા મનમાં હજી કેટલીક વાત છે એ હજી કહેવી જરૂરી લાગે છે. આ ટીકા તો કહ્યું કે કહેલું અને થોડું નહીં કહેલું એવું આ પરિશિષ્ટમાં હું કહું છું. એમાં 14 કળશની રચના કરી, 14 શ્લોક રચ્યા છે. એમાં આ વિષય લીધો છે કે કેટલાક અજ્ઞાની જીવો જ્ઞાન માંથી જ્ઞેયોને ઘુસાડી નાખવાનો મિથ્યા ઉદ્યમ કરે છે, મિથ્યા પ્રયત્ન કરે છે. પણ જ્ઞાન માંથી જ્ઞેયોનું સર્વથા ઘુસાઈ જવું
અશક્ય છે.
એ અશક્ય હોવાથી એ આત્માના નાશને ચિંતે છે. પશુર નશ્યતિ, પોતે નાશ પામે છે. પશુ એટલા માટે કહે મિથ્યાત્વનું ફળ તિર્યંચ ગતિ છે. એ આગોતરી વાત લઈ લીધી. મિથ્યાત્વના ફળમાં જીવ પશુ યોનિમાં જાય છે, પશુ ગતિમાં જાય છે. તેથી તેને અહીંયાથી એમ કહ્યું કે આ તો પશુમાં જવાની વાત છે. તારાનાશને ચિંતન કરે તો તારાનાશની વાત કરે તો પશુ જેવો છે એમ કહે છે. ગોદમાં જાય છે ને છેવટે, એટલે તો પ્રશ્ન ને સામે એક પ્રશ્ન કરું કે જે ભેદ જ્ઞાન નો પ્રયત્ન કરે છે એનો ઉપયોગ સર્વથા અંતર્મુખ રહે છે એમ તો બનતું નથી. બરાબર, જ્યારે એને પરને જાણવું થશે ત્યારે શું પ્રયત્ન કરશે? પર તો જણાયા વિના એને રહેશે નહીં. એના જ્ઞાનમાં પર જ્ઞેયોનું પ્રતિબિંબ, અરે એના એના રાગાદી વિભાવોનું પ્રતિબિંબ. આ રાગ થયો એમ કોની હૈયાતીમાં જણાવ્યું? જ્ઞાનની હૈયાતીમાં જણાય છે કે રાગ થયો. તો એ જણાયા વિના રહેશે નહીં, અને જણાયું તેથી હું અભડાઈ ગયો, અછૂતને અડે તો સ્પર્શ થઈ ગયો તો માણસ એકદમ ક્લેશિત પરિણામ કે અરે અડાઈ અડી ગયો, હું અડી ગયો. જ્ઞાનમાં જ્ઞેય પ્રતિબિંબિત થતા મને કાંઈક થઈ ગયો, એ તો બે દ્રવ્યની એકતા બુદ્ધિ થઈ ગઈ. બે તત્વોની એકતા બુદ્ધિ થઈ ગઈ. કેમ કે જ્ઞાન તો રાગ કે રાગના વિષયરૂપ પર જ્ઞેયને સ્પર્શ્યા વિના એ પ્રતિબિંબને ઝીલે છે અથવા જાણે છે, પ્રતિબિંબને ઝીલે છે, અડે છે
નહીં.
સ્પર્શ તો નથી, પણ હવે જો એ જાણી જાણતા એમ એમ થઈ જાય કે મને કંઈક થઈ ગયું, તો એને એકત્વ થઈ ગયો. મને કંઈક કર્યું, મને આ જ્ઞેય મને કંઈક કરે છે, જ્ઞેય મારા ઉપર અસર કરે છે. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ પડે એમાં જ્ઞાનનું કારણ છે કે જ્ઞેયનું પહેલા એ કયો? વિચારવા જેવો વિષય. જ્ઞાનમાં જ્ઞેયનું પ્રતિબિંબ ઝીલાય કોના કારણે? આ સવાલ છે. કારણ કોનું છે આમાં? જ્ઞેયનું કારણ છે કે જ્ઞાનનું કારણ છે? જો એ જ્ઞેયનું કારણ નથી તો પછી જ્ઞેયને જ્ઞેયની સાથે માથાકૂટ ક્યાં કરવાની રહી? સ્વદ્રવ્યને જ્ઞેય બનાવવું એટલે સ્વભાવને લક્ષમાં એવો સ્વભાવમાં તન્મય થવું એમ માન છે. પણ સ્વભાવમાં તન્મય થતા પણ પરજ્ઞેયું જ્ઞાનમાં આવે છે? પરજ્ઞેયું જ્ઞાનમાં આવે છે ત્યારે પરજ્ઞેયુંમાં તન્મય થવાતું નથી. સ્વભાવમાં તન્મય થયેલા જીવને, સ્વભાવમાં એકત્વ થયેલા જીવને પરજ્ઞેયો જ્ઞાનમાં થતા પરમાતન્મય થવાતું નથી. તેથી તો બાહ્ય નારકી કૃત દુઃખ ભોગે અંતર સુખ રસ ઘટાગતિ. ક્યાંથી લીધું? કઈ કહેવાની વાત છે? એ ઘૂંઘળું થાય તો સમજણ પડે, ઇન્જેક્શનની હોય એટલે ત્યાં સમજણ પડે છે દુઃખ શું છે, અસાતા શું છે. નારકી ના દુઃખ માં એમ સુખ છે. કાતમી નારકી ક્યાંથી લાવ્યો? કે જ્ઞેયોને મારું જ્ઞાન સ્પષ્ટું નથી, જ્ઞેયોથી ભિન્ન જ્ઞાન સ્વરૂપે મારા જ્ઞાનના અભેદ કિલ્લામાં, મારા જ્ઞાનના અભેદ કવચમાં હું બરાબર સહી સલામત છું. એટલે જ્ઞેયોનું જાણવું ઉપાધિ લાવતો નહીં. વેદ જ્ઞાન કરે છે તો જ્ઞેયોથી ભિન્ન પડે છે, એ ક્યાં ઉપાધિ લાવે છે? જ્ઞાન જ્ઞેયથી ભિન્ન પડે એનું નામ વેદ જ્ઞાન ને. તો એમાં પરથી ભિન્ન પડે છે, પરને જાણ્યા વિના પરથી ભિન્ન પડે.
લોકો કરવા માટે તો લોકો કરવા માટે શરૂઆતમાં પહેલા વહેલા
બરાબર છે, પણ એમાં પરને જાણવાની ઈચ્છાઓનો એને નાશ કરવો જોઈએ, પરને જાણવાની અભિલાષા એને છોડવી જોઈએ. પણ પરનું જાણવું જે સ્વભાવગત છે એ કઈ રીતે છૂટશે? તો પરનું જાણવું જે સ્વભાવગત છે એ છોડવાનો પ્રશ્ન નથી, પણ પરને જાણવા કાળે પરથી ભિન્ન રહેવું એ થઈ શકતું નથી, કે તેથી જેથી ઉપાધિ થાય છે એ છોડવાની વાત છે. એકત્વ છોડતા ઉપાધિ છૂટે છે, જાણતા ઉપાધિ થઈ નથી, એકત્વ કરતા ઉપાધિ થઈ છે. ખરેખર પરને જાણવાથી ઉપાધિ નથી થઈ, પણ પરની સાથે એકત્વ કરતા ઉપાધિ થઈ છે. એ ઉપાધિનું ટળવું પરથી એકત્વ છૂટતા થાય છે. પરને જાણવાનું તો છૂટવાનું જ નથી, ન તો છદ્મસ્થને છૂટશે કે ન તો કેવળીને છૂટશે, એ તો છૂટવાનું નથી. કેમ કે એનો સ્વભાવ છે. સ્વભાવને છોડવા જઈશ તો તારે તારા સ્વરૂપને છોડવાનો સિદ્ધાંત લેવો પડશે, એ તો બનવાનું નથી. પર જ્ઞાનમાં જણાય તો જ્ઞાનમાંથી જ્ઞેયને ભૂસી નાખવાનો ઉદ્યમ કરવા જઈશ તો એ નહીં થઈ શકે, એ થઈ શકશે જ નહીં, આકુલતા થશે તને. જ્ઞેયોને જ્ઞાનમાંથી ભૂસવાની આકુરતા જરૂર તમે થશે, પણ એ રીતે કાંઈ જ્ઞેય જ્ઞાનમાંથી ભૂસાઈ જશે નહીં. કે તો ચૈતન્ય દર્પણ છે, આત્મા છે, ચૈતન્ય દર્પણ છે, એની દર્પણની સપાટી ઉપર પ્રતિબિંબો ન આવે તો એ દર્પણ જ નથી. પથ્થરમાં ન આવે, લાકડામાં ન આવે, લોઢામાં ન આવે, દર્પણમાં તો પ્રતિબિંબ આવ્યા વિના રે. જુદી જુદી વાત છે, તત્વ દ્રષ્ટિએ વાત જુદી જુદી છે. ઉપાધિ કઈ રીતે જીવને થાય છે એને જાણવું જોઈએ. બંધ વિધિ ભાન વેકો, બંધની વિધિ એને જાણવી જોઈએ. એટલે શ્રીમદજી એ લીધું, ગ્રહે અરૂપી રૂપીને એ અચરજની વાત, જીવબંધન જાણે નહીં કેવો જીન સિદ્ધાંત. આ કર્મ બંધાય છે તો કે છે કે આત્મા તો અરૂપી છે અને કર્મ તો રૂપી પદાર્થ છે, જળ પદાર્થ છે, રજકણ છે. આ ચૈતન્ય છે ને આ જળ છે, એક રૂપી છે ને એક અરૂપી છે. હવે અરૂપી રૂપીને ગ્રહ, આ તો અચરજની વાત છે. અમને તો આશ્ચર્ય થાય છે કેમ બની શકે આ. પણ જીવને બંધન શું છે એ તત્વ જાણતા નથી, અને એ જીન સિદ્ધાંતમાં કેવો વિષય છે એ લોકો જાણતા નથી. એમ કરીને વાતને મૂકી દીધી છે પ્રશ્ન ચિહ્નમાં. જિજ્ઞાસા ઉભી કરવાનો આ કહેવા શું માગે છે આયા? બંધનના વિષયનો સિદ્ધાંત કેવો કહેવા માગે છે આયા? કે જે જ્ઞાન જે ઉપયોગ પર પદાર્થમાં પ્રતિબદ્ધપણાને પામે છે તે બંધન છે. ઉપયોગ તે ધર્મ છે ને, તો જે ઉપયોગ પર જ્ઞેયમાં પ્રતિબદ્ધ થાય છે તેને સંબંધ કર્યો એમ કહેવામાં આવે છે, તેને બંધ કર્યો એમ કહેવામાં આવે છે, એ બંધ છે. જાણવું એ ક્યાં બંધ છે? જાણવું એ જુદી વસ્તુ છે, સંબંધ કરવો એ જુદી વસ્તુ છે. ભિન્ન હોવા છતાં સંબંધ કરે અભિન્નપણાનો, મિથ્યા ભાવે કરે છે, એ તો ભિન્ન એમ કહે છે. અને જણાય ત્યારે પણ પોતાની ભિન્નતા બાધિત રાખે, પોતાની ભિન્નતાને બાધા આવવા દે નહીં અનુભવમાં, પોતાની અભિન્નતાને અનુભવે, જણાય એનો દોષ એને નથી. પરગની જણાયું તેથી દોષ થયો એમ હોય તો કોઈ જીવ નિર્દોષ થઈ શકે? પરગની જણાય તેથી ઉપાધિ જો જ્ઞાન ને આવે તો કોઈ જીવ નિરુપાધિ થઈ શકે? ઉપાધિ ભાવે થઈ શકે? બની શકે નહીં. એટલે અહીંયા કહે છે કે સ્વપરનું જાણવું તે ઉપાધિ નથી અને તે વિકારનું કારણ પણ નથી. છળ ગ્રહણ કરવા માટે નથી, એ તો પછી આપણે ગમે તે જોવો ને કાંઈ વાંધો એમ નથી, એ તો તારી જોવાની ઈચ્છા છે, તો એ તો તને બંધ ઉપાધિ ને બંધનો કમીને વિકારનું કારણ થયા વિના રહેશે નહીં. પણ પરનું જાણવું થાય છે એમાં તારી દ્રષ્ટિ શું છે એના ઉપર વિકાર અને અવિકારનો કારણ ઉપસ્થિત થાય છે. પરને જાણવાથી વિકાર અવિકારનો સવાલ નથી, પણ કઈ દ્રષ્ટિથી પર જણાય છે એના ઉપર વિકાર અને અવિકારનો કારણ ઉપસ્થિત થાય છે. એક માણસ જમીને બેઠો છે, છેલ્લી હદે એને તાણ કરીને ઠાંસી ઠાંસીને ખબર એવું છે, એમ કે હવે અખે પડી ગયું છે, હવે ઉલટી વોમિટ થઈ જશે. અને બીજો ભૂખો ડાં જેવો છે એ જ મિષ્ટાનને જોવે છે, બે ને જોવાની દ્રષ્ટિમાં કેટલો ફેર છે. એકને ભાવતું ચીજ દેખાય છે ને એકને અભાવો થઈ ગયો છે, એની ચીજ એને એ રીતે દેખાય છે. દેખાય છે તો બેને બેને સરખા પરિણામ થાય છે. જાણવું તો બેને થયું, પણ કઈ દ્રષ્ટિથી જાણવું થયું આ મોટો સવાલ છે. અહીંયા જે મુખ્ય મુદ્દો છે, ઉપદેશની અંદર કોઈ મુખ્ય મુદ્દો હોય તો એ છે કે અહીંયા પ્રયોજનનો દ્રષ્ટિકોણ સચવાય છે કે નહીં. જે કાંઈ સમજવા સમજાવનારનો દ્રષ્ટિકોણ છે એ સમજનારનો દ્રષ્ટિકોણ થાય તો કાંઈ એને તકલીફ નથી, નહીતર સમજાવનારના દૃષ્ટિકોણ કાંઈક અને સમજનારનો દૃષ્ટિકોણ કાંઈક થઈ જાય તો સમજનારને ગડબડથી આવી ના રહેતી નથી, આ તકલીફ થાય. કહેનારનો આશય પહેલા પકડવો પડે છે, એનો દૃષ્ટિકોણ પહેલા સમજવો જોઈએ. તો સર્વ સત્શાસ્ત્રોમાં નિર્દોષતાનો જ દૃષ્ટિકોણ પ્રયોજન સચવાયેલો કહેનારનો છે. શું કહો છો? જ્ઞાની એને માત્ર જ્ઞેય તરીકે જુએ છે, જ્ઞાની ન તો એનો એનો ભાવો કરે છે કે ન તો એનો અભાવો કરે છે, જ્ઞાની વિતરાગ ભાવના દ્રષ્ટિકોણથી એને જુએ છે કે હું મારા જ્ઞાન સ્વરૂપે વિતરાગ ભાવ સ્વરૂપે છું, ને સર્વજ્ઞેયોમાં ન તો ક્યાંય રાગ કરવાનો વિષય છે કે ન તો કોઈ દ્વેષ કરવાનો વિષય છે, ન તો તે નિષ્ઠાન મને વિકાર કરે છે કે ન તો તે નિષ્ઠાન મને અવિકાર કરે છે, એમ છે. વિકારનું કારણ પણ પોતે છે ને અવિકારનું કારણ પણ પોતે પોતે જ છે, સમજે છે એમ જ્ઞાની કરે. કેમ કે તો આવે છે નિર્જરા અધિકારમાં આ વિષય લીધો છે, સપ્તભયનો વિષય લીધો છે, જ્ઞાની સપ્તભય રહી છે. સપ્તભય એટલે સર્વભયથી રહી છે, આલોક ભય, પરલોક ભય, મરણ ભય, અરક્ષા ભય, અકસ્માત ભય, બધા ભય. તો ટીકાકાર આચાર્ય છે આવી રીતે જ વાતને ઉઠાવે છે, કે પોતે જ્ઞાની પોતે સમ્યક દ્રષ્ટિ પોતે જ્ઞાયક પણે હોવાને લીધે એમ જે કોઈ ભયના નિમિત્તો છે સપ્ત ભય એમાં પોતે જ્ઞાયક પણે હોવાને લીધે તેને તે માત્ર જ્ઞાનનું જ્ઞેય રહેતું હોવાથી તેને ભય થતો નથી એને ભય થતો નથી કારણ કે એ તો જ્ઞાનનું જ્ઞેય છે અને પોતે પોતાના અવ્યાબાધ સ્વરૂપમાં સહી સલામત છે બુલેટ પ્રૂફ ગાડીમાં બેસે તો એને નિરાશ છે કે હવે કોઈ ગોળી છોડે કઈ વાંધો નથી પણ એને ખબર નથી કે મારવા વાળો બોમ્બ છોડશે ગોળી છોડશે ત્યાં તો હજી સહી સલામત નથી પણ અહીં તો સર્વથા સહી સલામત છે જગતનું કોઈ અસ્ત્ર શસ્ત્ર કઈ કામ કરી શકતું નથી અનાદિ અનંત શાશ્વત પદ છે જે આત્મા એની શાશ્વતતાને તોડવા જગતમાં કોઈ સમર્થ નથી એનું શાશ્વત અસ્તિત્વની જે દ્રષ્ટિ એને જ અહીંયા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો છે એ જ સમ્યક દ્રષ્ટિ છે એટલે એને સર્વજ્ઞેય જ્ઞાનનું માત્ર જ્ઞેય છે ભિન્ન જ્ઞેય છે એટલે જ્ઞેયમાં એને હે ઉપાદેયપણાની વિવિક્ષા ખલાસ થઈ છે એક દ્રષ્ટિએ એને જ્ઞેયમાં હે ઉપાદેયપણાની વિવિક્ષા એને ખલાસ થઈ ગઈ ન તો કોઈ જ્ઞેય એ છે કે ન તો કોઈ જ્ઞેય ઉપાદેય છે એનું નામ જ સ્વભાવનું ઉપાદેયપણું થયું એમ કહેવામાં આવે છે અને પરનું હે પણ થયું એમ કહેવામાં આવે છે વિકલ્પ નહીં પરિણમનની વાત છે શું કહ્યું કે સ્વ પરનું જાણવું તે ઉપાધિ નથી અને વિકારનું કારણ પણ નથી અજ્ઞાની કહે છે કે અમને પરદ્રવ્ય જાણતા રાગાદિ થાય છે માટે કોઈ પરદ્રવ્યનું લક્ષ કરવું નથી આપણે ભાઈનો પ્રશ્ન તો અહીંયા જ છે આપણે બીજી લીટી વાંચી નથી પણ પહેલા તો અમારે આમ કરવું કે નહીં પણ પહેલા સિદ્ધાંત નક્કી કરવો કે નહીં પહેલા સિદ્ધાંતને જાણવો સિદ્ધાંતનો નિશ્ચય કરવો અને સિદ્ધાંતને શ્રદ્ધવો ઈ પહેલા એમ થતા પછી શું કરવું એ આપોઆપ બધું સમજાશે પણ પહેલા સિદ્ધાંતની શ્રદ્ધા મૂકે એક કોર અને પહેલા મને આમ કરવું કે મારે પહેલા આત્માનું અવલંબન લેવું છે તો પહેલા તો હું પરનું જાણવું છોડું કે નહીં પરનું જાણવું પહેલા તો હું છોડું કે નહીં કેવી રીતે પરનું જાણવું છોડવાનું શું સાધન છે પાસે છે કંઈક સાધન કેવી રીતે સાધન શું છે પાસે પછી પછી દ્રવ્યાર્થી સર્વથા બંધ કરવાની વાત આપણે ત્યાં શું કરશો 114 નંબરની ગાથા છે પ્રવચન સારની એમાં પર્યાયાર્થિક નહીં સર્વથા બંધ કરીને દ્રવ્યાર્થિક નહીં વિષ્ણુના વિષયને વિષયભૂત કરવો એવી વાત આવે છે તો ત્યાં એવી પણ વાત છે સારું છે સાથે સાથે છે મિત્ર તો તકલીફ થાત કે દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુને સર્વથા બંધ કરીને પર્યાયાર્થિક પર્યાયાર્થિક નહીંના વિષયને પછી હું કરતો ત્યાં તો એ વાત નડશે તમને ત્યાં જે પહેલી વાત લીધી છે એ બીજી વખતે નડશે ત્યારે ત્યાં નડશે તો પછી આપણે એમ કરો કે આચાર્યનો એક ટુકડો પકડો ને બીજા ટુકડાને ફગાવો એવી રીતે તો કામ થશે જો એવી રીતે સમજવા જાય તો એને કોઈ શાસ્ત્ર સમજાઈ જાય એ વાત બનવાની એ સૂત્ર જ સમજાતું નથી આખું શાસ્ત્ર પણ એને સમજાતું નથી કોઈ શાસ્ત્ર નહીં એમ વાત છે એટલે આખો વિષય જુદો છે વિષય ચાલે ત્યારે એના ઉપર તો સ્પષ્ટીકરણમાં કલાકો જોઈએ એવો વિષય છે, મિનિટોમાં પતે એવું નથી. પણ ચાલતા વિષયને લીધે તો કે અજ્ઞાની એમ કહે છે એટલે એમ જાણે છે ને એમ શ્રદ્ધે છે કે અમને પરદ્રવ્યને જાણતા રાગાદી થાય છે, માટે અમારે કોઈ પરદ્રવ્યને જાણવું નથી, એનું લક્ષ્ય કરવું નથી. તો તે સ્વપર પ્રકાશ જ્ઞાનની સ્વચ્છતાને જાણતો નથી, અથવા સ્વપર પ્રકાશ જ્ઞાન સ્વભાવને તે જાણતો નથી, એટલે તે આત્માને જાણતો નથી, તે આત્માના સ્વભાવને શ્રદ્ધતો નથી. આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે એમ કે છે, તારી મેળે મેળે શાસ્ત્ર વાંચી જઈશ તો કાંઈક બખડ જંતર ઊભો. આ વિષય તારો અનાદિનો અજાણ્યો છે, અને વળી પાછો અરૂપી તત્વનો વિષય છે, અરૂપી આત્મતત્વ છે, અનાદિનો અજાણ્યો છે, અને અનાદિના વિપરીત સંસ્કાર લઈને તારો મતિ દોષ પણ હજી ઊભો છે. આ પરિસ્થિતિમાં તારે માર્ગને પકડવો હોય તો એમને એમ કઈ સીધું પકડાઈ જાય એવું છે નહીં. કેમ કે શાસ્ત્રમાં તો ક્રમે કહેવાની પદ્ધતિ છે, સદમસ્તની વાણી ક્રમે કહે છે વસ્તુના ધર્મને, અને ક્રમે ક્રમે કહે છે એમાં તું તને ફાવતું તારી રૂચિનો વિષય પકડી લઈશ, બીજી વાત ઉડાડી દઈશ. તો એ રીતે તો કાંઈ સાધીની સિદ્ધિ નહીં થાય. એ સર્વ કથનોનો મેળ કરીને એનો તાત્પર્ય કરીને કાઢવું, એમાં કેટલી તૈયારી જોઈએ એ બીજો વિષય છે. એને માટે પાત્રતા, એને માટે પુરુષાર્થ, અને એને માટે એને સત્સમાગમની ભાવના. માત્ર તમે પહેલી વાત લીધી સત્પુરુષના ચરણ નો ઈચ્છક, એનો નિષેધ કરે તો એ વાત સમજો. કેમ કે આ અંતર્મુખની દિશાનો માર્ગ છે. જીવ અનંત કાળથી બહિર્મુખ દિશામાં બાર ને બાર જ ભટકો છે. ભાવે ભટકો હોવાથી દ્રવ્ય પણ એ ચારે ગતિમાં ભટકો છે. એનું ભટકણું બંધ કરવા માટે એને અંતર્મુખની દિશા પકડ્યા વિના જગતમાં બીજો કોઈ ઉપાય નથી. એ અંતર્મુખની દિશાનો કથનચિત નિર્દેશ જે અંતર્મુખ પરિણિમા છે એના વચનમાં આવે છે. કથનચિત, હો પૂરો તો આવવાનો ત્યાં સંભવ નથી, કથનચિત આવે છે. કેમ કે વાણીમાં મર્યાદિત શક્તિ છે આ વિષયને કહેવાની, કથનચિત એનો સંકેત થાય છે. એ સંકેતને ઝીલવા માટે જે તૈયાર થાય છે એનો બીડો પાર થાય છે, નહીતર તો જે પરિસ્થિતિ છે એ છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે શ્રીમદજી? આમ કહ્યું માર્ગ અઢી અક્ષરનો શબ્દ છે. આમ કહ્યું વિદવત્તાપૂર્ણ વાત કરતા ને, માર્ગ છે અઢી અક્ષરનો શબ્દ છે, હાડા ત્રણે નથી અક્ષર એમાં જે પૂછો છે. એ માર્ગ શાસ્ત્રમાં કયો છે પણ એનો મર્મ જ્ઞાનીઓના હૃદયમાં રહ્યો છે એમ કહી દીધું. તને માર્ગનો મર્મ નહીં સમજાય, તને એમ લાગશે કે માર્ગ આમ છે, માર્ગ આમ છે, ચોખ્ખો અહીંયા લખ્યું છે માર્ગ આમ છે, માર્ગ આમ છે, પણ એનો મર્મ છે એ સમજવો બીજી વાત છે. અને મર્મ સમજાયા વિના માર્ગે પડવાનું બનતું નથી. આ દિશા છે. કહે છે કે એમ પરદ્રવ્યને જાણતા મને રાગાદી થાય છે, એમ જાણનાર પરદ્રવ્યને પોતાના રાગાદીનું કારણ માને છે, અને પોતાના રાગાદીનો દોષ એ પરદ્રવ્ય ઉપર આરોપિત કરે છે. શું કરે છે કે એ તો પર જણાયું ત્યારે મને રાગ થયો, પર ન જણાયું હોત તો મને રાગ થાત નહીં. માટે રાગ થવાનું કારણ પરદ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે, બીજો પદાર્થ છે એમ જાણીને પોતાના રાગાદી દોષનો આરોપ બીજા ઉપર નાખે છે. ભૂલ કરે, પોતે દોષ કરે, પોતે એને આરોપ કરે બીજા ઉપર, એને તો નિર્દોષ થવાનો અવસર આવે
નહીં.
એનું કારણ પોતાને પોતાના અરાગી સ્વભાવની સાવધાની નથી. અરાગી સ્વભાવની સાવધાની નથી એટલે નથી કરવો એવી ઈચ્છા છે એ કામ આવતી નથી. ઈચ્છા એક વાત છે ને સાવધાની બીજી વાત છે. એમ છે સ્વરૂપમાં સાવધાન થાય ત્યારે એને નિર્જરા ભાવ કહેવામાં આવે છે, સાબર ભાવ કહેવામાં આવે છે. ત્યારે ઉદય નથી. ઉદય કયા સમયે નથી? આઠે કર્મ નો ઉદય સંસારી જીવને નિરંતર વર્તે છે. એક સમય નું આતરું નથી કે સંસારી જીવને આઠે કર્મ નો ઉદય ન હોય. એક વિગ્રહ ગતિ આયુષ કર્મ નો ઉદય નથી, એક સમય કે બે સમય કે ત્રણ સમય. એટલે અપવાદ લેવો હોય તો સાત કે આઠે કર્મ નો ઉદય ચાલુ જ છે. એક આઠમું કર્મ આયુષ છે એ વિગ્રહ ગતિમાં નથી.
સાવધાની જ્ઞાન છે
વિકાર કરાવે તો કોઈ જીવ નિર્વિકાર થઈ ન શકે, મોક્ષ ન થાય. અને તો એને કઈ કરવાનું એના હાથનો વિષય જ ન રહ્યો, કોઈ પ્રયત્નની સ્વવશ કોઈ વાત જ ન રહી. એ તો પરવશ થઈ ગયો છે ને પરવશ રહી ગયો છે, પતી ગયો, શું કરે બિચારો. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે રાંડી રૂવે માંડી રૂવે પણ સાત ભરથાર વાળી રૂવે છે એ જોઈને અમને આશ્ચર્ય થાય છે. એવું એક પત્રમાં લખ્યું કે વચન અગંભીર છે. ગંભીર વચન ના એ તો બોલનારા હતા. વચન અગંભીર છે પણ આશય એનો ગંભીર જાણીને આ વચનનું ઉદ્ધરણ કર્યું છે એમ ખુલાસો કર્યો છે. કે ભાઈ રાંડી જાય એનો પતિ ન હોય તો રૂવે કે હવે મારે શું કરવું, કેમ રોટલા ખાઈ, શું કરીશ. નમાલો છે મારે કરવું શું, પણ હાથા જ